એક તો આત્મનિષ્ઠા જોઈએ. આપણા મનમાં ઉપલક વિચાર એવો ઉપજે કે મોહને આત્મનિષ્ઠા હું લેવા દેવા, પણ બહુ જ લેવા દેવા છે. કારણ એ બને છે કે કુસંગનું ઘર કોઈ જો હોય ને તો આ દેહ છે, શરીર છે. આત્મનિષ્ઠા આવ્યા સિવાય દેહ દુશ્મન નો મનાય, આત્મા પોતાનો ન મનાય, અને દેહ દુશ્મન બન્યા સિવાય એને દંડ ન દેવાય, અને આ શરીરને દંડ દીધા સિવાય ઇન્દ્રિય અંતઃકરણ કોઈ દી કાબુમાં ન આવે, અને ઇન્દ્રિય અંતઃકરણ કાબુમાં આવ્યા સિવાય સારો વિચાર ન પ્રગટે, સારા વિચાર સિવાય સારી ક્રિયા ન પ્રગટે, અને સારી ક્રિયા સિવાય વ્યક્તિ પરમાત્માને રીઝવી ન શકે, અને પરમાત્મા રીઝ્યા સિવાય જે વસ્તુ જેવી દેખાય છે એવી કોઈ કાળે ન દેખાય. જે સ્વરૂપ જેવું દેખાવું છે એવું તે દિવસે જ દેખાય જે દિવસે પરમેશ્વરની કૃપા થાય. પેલી આત્મનિષ્ઠા મહારાજ લીધી કે દેહને પોતાનું રૂપ માને જ નહીં. એવી આત્મનિષ્ઠા હોય તો મહારાજ કે મોહ નિવૃત્તિ પામે. આ જ વાત મહારાજે લોયાના સત્રમાં કીધી. મહારાજ કે દેહને પોતાનું રૂપ જો ન માને, ભગવાનને ભગવાનના ભક્તની સાથે અતિશયને પ્રીતિ બંધાઈ જાય, ભગવાનનો ખૂબ જ મહિમા જો સમજાઈ જાય, પંચ વિષયમાંથી અરુચિને કરતો રહે, મહારાજ કે તેનો મોહ નિવૃત્ત થઈ જાય. મહારાજે ત્યાં બહુ અદભુત વાત બતાવી. મહારાજ કે જ્યાં સુધી દેહમાં પ્રીતિ છે, મહારાજ આવું બોલ્યા, જ્યાં સુધી દેહમાં પ્રીતિ છે, દેહાભિમાન છે, ત્યાં સુધી એને ભગવાન કહેનારા મળશે તો આ નહીં પડે અને મોહની નિવૃત્તિ થશે નહીં. એટલે પેલું તો આત્મારૂપ બનવું પડે, આ બધાને બનવું પડે. એટલે બધાને એટલે જેને ધામમાં જવું, એને બધાની, જેને જેને અક્ષરધામની વાત લેવી હોય એને બધાએ આત્મરૂપ તો થવું જ પડે. આત્મરૂપ ન થાય તો બહુ ઉપાધિ થાય છે. મારે લાડકીબેન દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે આ લાડકીબેન આત્મરૂપ નહોતા, તે સમાધિનિષ્ઠ હોવા છતાંય પણ કડાકાન ભડાકા મળ્યા દેખાવા ત્યારે ઉપાધિ થઈ પડી. સમાધિનિષ્ઠ હતા તોય, સમાધિનિષ્ઠને જો આત્મનિષ્ઠામાં કચાશ હોય તો તકલીફ રહેતી હોય તો ભગવાનનો ભક્ત આવ સાદી રીતે વર્તતો એ જો આત્મરૂપ બનવા પ્રયાસ ન કરે તો કેમ હરખો આવે કો. જોકે આત્મનિષ્ઠાને મહારાજે ઉપાસના જ્યારે આવી ત્યારે ઘણી ગૌણ બતાવી દીધી. 61 વચનામૃતમાં પ્રથમનું મહારાજ પેલા આત્મનિષ્ઠાનો બહુ જ મહિમા કીધો, અને પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આત્મનિષ્ઠા ક્યાં સુધી કામ લાગે. મહારાજ કે નદી તીરવેને તો કામ લાગે, એમ દેહના સુખ દુઃખને હરખું કરવા માટે કામ લાગે, પણ સાગર તરવા માટે તો ઉપાસના રૂપી જહાજની જરૂર પડે. ઉપાસના રૂપી જહાજ જેના હાથમાં આવી જાય મહારાજ કે એને સાગર તરવો હોય તો તરી જાય, નદી તીરવી હોય તો તરી જાય. અને ઉપાસના જયારે દ્રઢ થાય ને ત્યારે બાકીના ગુણ તો જીવને સહજ આવે. બહુ સ્પષ્ટ છે આ વાત. ઉપાસના જયારે દ્રઢ થાય ને મહારાજનો જેવો છે એવો મહિમા જયારે સમજાય જીવને, તેને જરાય કઠણ પડે નહીં. અને જેને જેને મારાનો મહિમા સમજાણો છે અને મહારાજની મૂર્તિમાં ગરકાવ થયા છે, એને પછી દેહ આમું જવું પડ્યું નથી, દેહને ભૂલવો પડ્યો નથી, ભૂલાઈ ગયો છે. મહિમા જયારે સમજાય ત્યારે. એટલે આત્મનિષ્ઠા મહારાજ બતાવી છે કે આત્મરૂપ બને, પંચવિષયમાંથી પ્રીતિ તો તૂટે છે, પણ એ મુદ્દા પર આપણે બહુ ઊંડા ઉતરવું નથી. આપણે ત્રીજો જ એક મુદ્દો જોવો છે. બીજો મહારાજ વૈરાગ બતાવ્યો કે વૈરાગ્ય કરી વિષયમાંથી પ્રીતિ જીવને તૂટે છે, પણ સ્વામી વાતોમાં એવું લખ્યું છે કે વૈરાગ કરીને શું કરશે, વિષય સાથે વેર કરાવશે, પણ પરમાત્માનું કામ વૈરાગ કરી શકશે નહીં. ભક્તજનો, હું વૈરાગ્યને ખંડન કરવા નથી માગતો, વૈરાગ્યને ગૌણ કરવા નથી માગતો, પણ ઘણી ફેરી આત્મનિષ્ઠા અને વૈરાગ્યના બળે કરી અને સાધનને બળે કરીને આપણે બહુ જ મહત્તા સમજવાતા હોઈએ છીએ અને પોતાની જાતને બહુ જ મોટી સમજતા હોઈએ છીએ, તો ભગવાનનો ભક્ત એ ભૂલ ખાય છે. ભગવાનના ભક્તની મોટપ તો ભગવાનના સંબંધે કરીને જ હોય, બાકી જગતમાં ઘણા વૈરાગી થયા છે અને ઘણાક આત્મનિષ્ઠ પુરુષો થયા છે, પણ આ પુરુષોત્તમ નારાયણનો મહિમા જો નથી સમજાણો તો જન્મ મરણને ટાળી શક્યા નથી. તમે કલ્પના તો કરો, નિષ્કળંક કાવ્ય ખોલજો, મયુરધ્વજ રાજાનું આખ્યાન લખ્યું છે. એ મયુરધ્વજ રાજાની પાસે જયારે પેલા બ્રાહ્મણે માંગણી કરી, ઊંડું નથી ઉતરવું, માંગણી જયારે કરીને ત્યારે માથા પર કરવત મૂક્યું. તમે કલ્પના કરો, કરવત મૂક્યું કેટલી આત્મનિષ્ઠા હશે. અને કરવત મુકતા બ્રાહ્મણની પેલી શરત હતી કે જો તમે ત્રણ માંથી કોઈ રડશો, કરવત તાણવાનું કોને, એની પત્નીને અને છોકરાને, છોકરો કે તમારી પત્ની કે તમારે, ત્રણ માંથી કોઈની આંખીમાં જો આવશો આવશે ને તો આ તમારું માંસ મને નહીં ખપે. અર્ધુક જે વેરાણું માથું, મયુરધ્વજની ડાબી આંખીમાં આંસુ આવી ગયું. અને આંસુ જયારે આવ્યું છે ત્યારે પેલો બ્રાહ્મણ કે અમને નહીં ખપે, કેમ તો તમારી આંખીમાં આંસુ આવ્યું. ત્યારે મયુરધ્વજ કે આંસુ ભલે આવ્યું પણ તેમ પૂછો તો ખરા હું કામ આવ્યું, પૂછ્યું શું કામ આવ્યું, તો કે મારા ડાબી આંખની અંદર એટલા માટે આંસુ આવ્યું છે અને દુઃખ થયું કે આજ આ બ્રાહ્મણના કામમાં જમૂણું અંગ આવ્યું, મેં એવા કેવા પાપ કર્યા હશે કે જેને કારણે હું એને કામમાં ન આવ્યું, માટે દુઃખ થયું એ વાતનું એનું આંસુ આવ્યું છે. ત્યારે ભગવાન પ્રગટ થયા અને પછી મયુરધ્વજના ખૂબ વખાણ કર્યા, પણ મારે તો તમને એ મુદ્દો સમજાવવો છે. આવી આત્મનિષ્ઠા દ્રઢ હતી, પણ નિષ્કળાન સ્વામીની કલમે એમ લખાણું, મયુરધ્વજે જયારે દેહ મૂક્યો ત્યારે આવ્યા વિબુદ્ધના વિમાન તેડવા. લો કોણ આવ્યું, વિબુદ્ધ એટલે કોણ, દેવતાઓ. આટલો દાખલો કર્યા પછી તેડવા વિબુદ્ધના વિમાન આવ્યા છે, દેવતાનું વિમાન આવ્યા છે, એનું કારણ શું? ત્રીજા તબક્કા સુધી ન પહોંચાણું. મહારાજ કે આ પુરુષોત્તમનો મહિમા જયારે જીવને સમજાઈ જાય ત્યારે પંચ વિષયમાંથી આસક્તિ તોડવી ન પડે, તૂટી જાય. અને મહિમા સમજાણી વિના તોડવા જાય ને તો દાખલો બહુ પડે, થાકી જાય જીવ. એકમાં તોડે બીજામાં લાગે, બીજામાં તોડે ત્રીજામાં લાગે. બહુ સમજો, ભગવાનની અંદર પ્રીત જોડ્યા સિવાય, ભગવાનમાં વૃત્તિ જોડ્યા સિવાય વિષયમાંથી પ્રીતિ તોડનારો થાકી જશે પણ સંપૂર્ણ તોડી નહીં શકે. શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ ઉઠાવો. ભરતજીએ કેટલો દાખલો કર્યો, જગત ખોટું કેટલું કર્યું, રાણી ખોટી કરી, કુંવરો ખોટા કર્યા, અજનાખંડ દેશ આખો ખોટો કર્યો, બધું ખોટું કર્યું. મૃગલું સાચું થયું, લો હે મૃગલું સાચું થયું, ત્રણ જન્મ લેવડાવ્યા. એટલે મહારાજ પ્રથમના 25મા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે પ્રાણનો નિરોધ કરીને ચિત્તનો નિરોધ કરવો એના કરતા અમે તો ચિત્તના નિરોધ કરીને પ્રાણનો નિરોધ કરવો એને શ્રેષ્ઠ માન્યો છે. વચનામૃતની કથા તમને થોડું કોલું થાય નહીં, ઊંડાણ વાળી તો છે જ પણ સમજાય જશે તો આ તો ઘારીનું ભોજન છે, જો સમજાય જાય તો કામ થઈ જાય. મહારાજ કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ને ત્યારે પ્રાણનો નિરોધ થાય ને પછી ચિત્તનો નિરોધ થાય, એના કરતા ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરવો એ શ્રેષ્ઠ. ચિત્તનો નિરોધ એટલે સતત પરમાત્માની મૂર્તિનું ચિંતવન કરતા કરતા સ્થિતિ પ્રાપ્ત કરી. મહારાજ કે મેં આને શ્રેષ્ઠ ગણ્યો છે, કારણ કે પ્રાણનો નિરોધ કરતા કરતા અષ્ટાંગ યોગ સિદ્ધ થયા પહેલા જો દેહ પડી જાય, ચાર પાંચ અંગ સિદ્ધ થયા હોય તો મર્યા પછી શું થાય ખબર, ભૂત થાય, અસદગતિ પામે. કારણ કે પ્રાણનો નિરોધ સંપૂર્ણ સિદ્ધ ન થાય ત્યાં સુધી એનું ચિત્ત શાંત ન થાય, મનના સંકલ્પ વિરામ ન પામે, હજુ એને પરમાત્માની મૂર્તિનો તો કોઈ સંબંધ જ નથી, તો ભગવાનના સંબંધ વિના જીવ જાય ક્યાં. એના કરતા મહારાજ કે ચિત્તનો નિરોધ શ્રેષ્ઠ. શું કામ શ્રેષ્ઠ છે? તો મહારાજ કે ચિત્તના નિરોધમાં પ્રથમ જ પરમાત્મા આવે છે. ભગવાનમાં વૃત્તિ રાખવાનો પ્રથમ જ દાખલો આવે. ભગવાનમાં વૃત્તિ રાખતા રાખતા માનોક સંપૂર્ણ ન રહી અને દેહ પડી ગયો તો મહારાજ કે અસદગતિ નહીં થાય, એની કચાશ અમે ટાળીને પૂરી કરીને ધામમાં લઈ જશું, અથવા તો થોડી ઘણી રહેશે તો એકાદ જન્મ લેવડાવશું, પણ એને અસદગતિ તો નહીં જ થાય. અને મહારાજે મહાત્મય જયારે જીવને સમજાય છે ત્યારે જીવ પાર ઉતરી જાય છે એ વાત પ્રથમના 24માં પણ સ્પષ્ટ બતાવી. મહારાજ કે જેમ છે એમ ભગવાનનો જયારે મહિમા સમજાય જાય ત્યારે વિષય રૂપી દાઢો બધી અંબાઈ જાય છે. દાઢો બધી અંબાઈ જાય ને પછી વિષય રૂપી ચણા ચાવવા માટે માને પંચ વિષયને ગ્રહણ કરવા માટે શક્તિમાન જીવ રહેતો નથી. અહીંયા પણ મહારાજ એ જ વસ્તુ બતાવે છે. મહારાજ કે ભગવાનનો સમ્યક જ્યારે મહિમા જીવને સમજાય જાય ત્યારે બધું સમ થઈ જાય સમ. અને ભગવાનના ભક્તો હોય છે સંતો, પહેલા હતા એમ નહીં, નહીંતર આપણે છે ને આમ આવી વાત હોય ને ત્યારે ઊંડા ઊંડા ઉતરીએ કે 100 વર્ષ પહેલા હતા ને 150 વર્ષ પહેલા હતા ને 200 વર્ષ પહેલા હતા. વર્તમાન કાળમાં પણ એવા સંતો ને ભક્તો આ પૃથ્વી પર હોય હોય ને હોય. એમ હું નથી કહેતો, મહારાજ વડતાલના 19માં વચનામૃતમાં બોલ્યા છે કે જ્યારે જ્યારે જીવાત્માને આ મૃત્યુ લોક ઉપર મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય ત્યારે ત્યારે કાં તો ભગવાનને કાં તો ભગવાનને આવા એકાંતિક સંત જરૂર વિચરણ કરતા હોય છે, એનો સંબંધ થાય, એની સાથે હેત બંધ થાય તો જીવનો છેલ્લો જન્મ થઈ જાય છે. પણ જીવને આ વાત ઉપર હંમેશા અણગમો રહે છે, હંમેશા અણગમો રહે. જરાક મહિમાની જે વાત આવે ને જરાક મહિમાની વાત, અને તરત સંકલ્પ થવા માંડે આને કંઈક બીજું કાઢવું લાગે છે, આને કંઈક ગંડવા ઉઠાવવો લાગે. ભક્તજન એક વાત બહુ સ્પષ્ટ કહું, ભગવાન જેવા એક ભગવાન છે, ભગવાન જેવું બીજું કોઈ નથી. અનંત જન્મો સુધી દાખલો કર્યા પછી પણ ભગવાન જેવો થવા માટે કોઈ સમર્થ નથી. જે વાત મહારાજ અંત્યના છેલ્લા વચનામૃતમાં લખી કે મહારાજ એવો તું એક જ છું, ભગવાન જેવું કોઈ જ નથી. પણ ભગવાનને ભજી ભજીને મહારાજ કે મને ભજી ભજીને ઘણાક મારા સાધર્મપણાને પામ્યા છે, એવા ભગવાનના સંતો ભક્તો એ કોઈ સામાન્ય નથી. આ વાત જીવને હૃદયમાં નથી ઉતરતી અને જરાક મહિમાની વાત છે એટલે તરત મનમાં થાને કે ગંડવા કાઢવો લાગે. અને એનું પરિણામ શું આવ્યું તમને ખબર છે? આ સંપ્રદાયમાં એનું પરિણામ શું આવ્યું? મહિમા આમ તળિયા ઝાટક થઈ ગયો અને મહિમા જાય પછી કોઈને કોઈની વાત કદી ન મનાય. વાત ત્યાં સુધી જ હા પડે જ્યાં સુધી હૃદયમાં મહિમા હોય. મહિમા હોય જાય પછી કોણ ગુરુ નું કોણ શિષ્ય, કોણ નાનું કોણ મોટું, કોઈ મર્યાદા ન રહે અને કોઈ કોઈનું માને નહીં. અને પછી અમારા સૌરાષ્ટ્રમાં એવું કહે કે ગોવાળ વિનેની ગાયની જે દિશા થાય ધણની, ગોવાળનો એ ધણની શું દિશા થાય? એવી સંપ્રદાયની દિશા થાય જે દિવસે મહિમા જતો રહે. મોટા મોટા સંતો અમે કહેતા કે જે દિવસે આ સંપ્રદાયમાંથી મહિમા જતો રહેશે તે દિવસે આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી સભર આ સંપ્રદાય સર્વશ્રેષ્ઠ સંપ્રદાય. શું કામ શ્રેષ્ઠ? તો આ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી ભગવાનનો સંપ્રદાય છે, જેને આગળ અનંત અવતારો હાથ જોડીને ઉભા રહે એવા પુરુષોત્તમ નારાયણનો સ્થાપેલો આ સંપ્રદાય. તેમ છતાં જે દિવસે આ સંપ્રદાયમાંથી મહિમા જતો રહેશે તે દિવસે આ સંપ્રદાયની સ્થિતિ કેવી થશે? તો કે કપડા વિનાનો માણસ હોય એ ગમે તેવો રૂપાળો તો કેવો કુઢંગો લાગે એવી સ્થિતિ આ સંપ્રદાયની થશે જે દિવસે સંપ્રદાયમાંથી મહિમા જતો રહેશે. મહિમા એ તો પરમાત્માને પામવાનું મુખ્ય માધ્યમ છે. મહિમા ગયો ત્યારે કેવી સ્થિતિ થઈ ખબર? એમાં વડતાલ દેશમાં, એમાં ગુજરાત પ્રાંતમાં પ્રોપર વડતાલની ચરોતર દેશમાં આ સંપ્રદાયમાં એક ફાટો પડ્યો. એમાં મહિમા અધિક દેખાણો એને પાછો પાડવા માટે અમુક સાધુઓ કુહાડો લઈને ઉતરી જ પડ્યા. એવા ઉતર્યા એવા ઉતર્યા મહિમાના તળિયા ઝાટકી નાખ્યો અને પરિણામ ચરોતર દેશની એ સર્જાણ. તમે જાજો અમે જઈએ છીએ અમને ખબર છે. હરિભક્તો હૃદયમાંથી સાધુનું સ્થાન સમૂળગું નીકળી ગયું, સમૂળગું નીકળી ગયું. કેટલું નીકળી ગયું? સાધુ મંદિરમાં 4-6 મહિને એકવાર આવ્યા હોય તેમ છતાંય સાધુને પગે લાગો સુધી એની ગાદી સુધી ન જાય. બોલો, એની બેઠક સુધી ન જાય. ઠાકોરજીને પગે લાગી હાથ જોડીને ગોળ ગોળામાં ફેરી લે જય સુમરાની કરે કહો. આ સ્થિતિ પર ગયા આપણે, આ તો આપણા પોતાના પગ ઉપર કુહાડો છે. અને બહુ એ મહિમા થોડોક રહી ગયો ક્યાં પગે લાગે ખબર? સાધુ નીકળે ત્યારે કોઈ ખભે અડીને પગે લાગી લે, કોઈ માથે અડીને પગે લાગી લે. માટે અહીંયા મહારાજ મહિમાને ખૂબ જ ધર્બે છે. મહારાજ કે જીવને જયારે મહિમા સમજાય છે, મહારાજે મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ જીવની અંદર કામ ક્રોધ લોભ આદિકના જે વિકારો છે કેમ ટળે? મહારાજે ત્રણ એની અંદર પણ માધ્યમ બતાવ્યા, સાધન બતાવ્યા, આત્મનિષ્ઠા, વૈરાગ અને મહાત્મય સહિત ભક્તિ. પછી મહારાજ એ જ વચનામૃતની અંદર 17મામાં છેલ્લે બોલ્યા, મારે યથાર્થ દોષ્ટો જેમ છે મહિમા સમજે તો ટળી જાય છે. આ પુરુષોત્તમ નારાયણનો મહિમા ઓછો નથી. પુરુષોત્તમ નારાયણનો મહિમા જો ઓછો ન હોય તો એના આશ્રિતનો મહિમા પણ ઓછો ન હોય, ન હોય, ન હોય. તમે ભક્તજનો એટલો વિચાર કરો, 3 વર્ષનો છોકરો હોય પણ એનો બાપ અબજોપતિ હોય, એનો બાપ અબજોપતિ હોય તો છોકરાને આપણે કેવો ગણવો? હે, કંગાલ સમજવો કોજી. જેનો બાપ અબજોપતિ એનો છોકરો કેવો બોલો તો ખરા, કાંઈ કમાણો ને તોય શું કામ? એનો બાપ અબજોપતિ છે તો તમે કલ્પના કરો, ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત, ભગવાન સ્વામિનારાયણ કેવા એમ. મહારાજે મધ્યના 31મા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડો. મારે કે મહારાજ ભગવાનના એક એક રોમની અંદર ઉડતા ફરે તે કેમ હશે? મહારાજ કે સ્વામી તમે દિશા ભૂલ્યા. ભગવાનના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે એમ નહીં, અક્ષરના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. તો તમે કલ્પના કરો, અક્ષરના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે તો પુરુષોત્તમ નારાયણની કેટલી મોટપ હશે. એના આપણે સંતાન છીએ. આ વાત જયારે ભૂલાણે છે ત્યારે હૃદયમાંથી કેફ નીકળી ગયો એમ સમજાય છે. પછી આપણે ગમે તે બાબતમાં આગળ વધી ગયા, પછી આપણા જીવનની અંદરથી નિયમ જતાર્યા, આપણા જીવનની અંદર વ્યસનો પ્રવેશ કર્યા, કુટેવે પ્રવેશ કર્યો, એનું કારણ કોઈ જો હોય તો ભગવાન સ્વામિનારાયણનો મહિમા હૃદયમાંથી નીકળી ગયો. એનો મહિમા નીકળતાની સાથે એના આશ્રિતનો મહિમા પણ નીકળી ગયો. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, જેમ છેમ ભગવાનનો જ્યારે મહિમા સમજાય ત્યારે જીવને પંચવિષયમાંથી પ્રીતિ તૂટી જાય અને સમકક્ષપણું થઈ જાય. સારો વિષય યા તો નરસો વિષય, જગતનો ગમે તેવો વિષય સામે આવે તો મનમાં સંકલ્પ ઉઠે કે આવા મારા પુરુષોત્તમ નારાયણને આગળ આ વિષયની શું હેસિયત છે કે હું દ્રષ્ટિ નાખું એમ. મહારાજ સારંગપુરના પહેલા વચનામૃતમાં કહે, મહારાજ કે જેમ છેમ ભગવાનનો જ્યારે મહિમા જીવને સમજાય ત્યારે મનમાં એમ થાય કે મારા પુરુષોત્તમ નારાયણની એટલી બધી મોટપ છે કે ભગવાનના એક રોમના સુખની આગળ તો અનંત કોટી બ્રહ્માંડના સુખને વારી ફેરીને ફેંકી દઉં. આટલો કહેવા જ્યારે વર્તે ત્યારે જગતના સામાન્ય તુચ્છ એવા પંચવિષયની શું હેસિયત છે કે ભગવાનના ભક્તના હૃદયની અંદર પ્રવેશ કરી શકે? પ્રવેશ જો કરતા હોય તો કારણ એક જ હોઈ શકે, ભગવાનનો મહિમા હૃદયમાંથી નીકળી ગયો. માટે ભક્તજનો મહિમા સમજ્યો. અને છેલ્લે વાત એવી બતાવી કે આ વસ્તુ ડાહ્યાની અંદર જ આવે એમ નથી, ભોળાની અંદર પણ આવે. મહારાજ કે ડાય હોય જ પતિવ્રતા ભક્તિ સ્ત્રી હોય એમ નહીં, ભોળી પણ હોય અને ડાય હોય તેમ છતાંય મહારાજ કે એ અન્ય પુરુષની અંદર મનને જોડેલી પણ હોય છે. એમ ભગવાનનો આવો મહિમા, પરમાત્માને અનન્ય નિષ્ઠા ડાહ્યામાં જ આવે એમ નથી. ડાહ્યા તો જાદુ ડાપણ કરતા રહે છે. બહુ સાચું કહું તો ડાયાને મોક્ષનો માર્ગ બહુ ઓછો હાથમાં આવે છે. અને તમે વિચારો, તમને હા પડશે. આ જગતમાં જેટલા જેટલા મોટા મોટા વકીલો, ડોક્ટરો, સી અને એમાંથી ભગવાન ભજનારા કેટલા, કારણ કે આને બુદ્ધિનું ડાપણ હેઠું મૂકી ન હગાય અને બુદ્ધિને હેઠી મૂકે ને પછી આ માર્ગ હાથ આવે. આ બુદ્ધિના હાથમાં આવે એમ નથી, કારણ કે બુદ્ધિ તો રજોગુણની પેદા છે અને પરમાત્મા તો ગુણાતીત છે. બુદ્ધિની પકડમાં ભગવાન આવે નહીં. મહારાજ કે અનન્ય નિષ્ઠા બંધાય, પતિવ્રતાપણાનો અંગ બંધાય. મહારાજ કે આવો જે ભક્ત છે ને કોઈ દાડો મનમાં વિચાર ન કરવો કે મર્યા પછી મારી અસદગતિ થશે, સંકલ્પ પણ ન કરવો. મહારાજ કે એક દિવસે નહીં થાય, એક દિવસે નહીં થાય, પણ દાખલો શરૂ હશે તો જરૂર થઈ જાય છે. નતર એમ થાય હું અઠવાડિયેથી કથા વાર્તા સાંભળું છું તો હજી મને આ વિષયમાં તો એ જ છે, તો સ્વામી કહેતા તો વાત ખોટી, કાંઈ ભગવાનનો મહિમા સમજે પછી વિષયમાં જ પ્રીતિ નહીં તૂટી, માટે મૂકો પડતું. એમ કદી કરવું નહીં. નતર કેવું થાય, સ્વામી વાતો લખ્યું, એક સ્ત્રી પરણીને સાસરે આવી, એને સાસુએ કીધું કે બેટા 20 મણ અનાજ છે ને તારે એકલીને દળવાનું છે. તે પેલી એટેક આવી ગયો અને ધામમાં આવી ગઈ. સ્વામી કે ગાંડીની ખબર છે, એક દિવસે નો દળવાનું, 2-2, 5-5 કિલો કરીને દળવાનું હતું. એમ આ વસ્તુ એક દિવસે, એટલે આ વસ્તુ માને સંપૂર્ણ, એમ સારા નરસા વિષયમાં સંપૂર્ણ એક દિવસે ન પણ આવે પણ મહિમા આવો સમજાતો હશે તો એક દાડો જરૂર આવશે, એમાં શંકાને સ્થાન નથી. એ રીતે મારે કે સર્વશાસ્ત્રનું રહસ્ય છે, માટે મારે તમામ હરિભક્ત આ વાતને દ્રઢ કરીને રાખજો. એવી રીતે મહારાજે મધ્યના પહેલા વચનામૃતમાં વાત કરી. હવે આપણે પ્રારંભ કરીએ છીએ બીજું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878 ના શ્રાવણ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાંકડા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભાવરણ બેઠી હતી ને મુનિ ઝાંજ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો છે, આ દેહ છે તેની વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે અને ઇન્દ્રિયો અને અંતઃકરણ છે તે બહાર પણ પંચવિષયમાં વળગી રહ્યા છે. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિય અંતઃકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિય અંતઃકરણ થકી નોખો છે અને પંચ વિષય છે તે અંતઃકરણ થકી નોખા છે. પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણની વિશે પંચ વિષયની એકતા જણાય છે અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે પણ અંતઃકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા તાઢ હોય તેનો પ્રથમ બહાર ઇન્દ્રિયોને સંબંધ થાય છે, પછી ઇન્દ્રિયો દ્વારા કરીને શરીરને માહલીકોરે તેનો પ્રવેશ થાય છે, પણ એની ઉત્પત્તિ માહલીકોરથી નથી, એ તો બહારથી ઉત્પન્ન થઈને માહલીકોરે પ્રવેશ કરે છે. તેમ પંચ વિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી, એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બહાર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળવે કરાર થાય નહીં. અને જેમ શુદ્ધાપી પાસે લાગી હોય તે ખાધે પીધે જ નિવૃત્ત થાય, પણ અન્નજળની વાર્તા કરે નિવૃત્ત થાય નહીં. અમે વચન અમત વાંચીએ છીએ ને તે મહારાજને સંભાળતા જજો, તે હું વાંચી લઉં. તેમ પંચવિષય રૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્ત થાય. તે ઔષધની રીત એમ છે, જે જ્યારે ત્વચાને સ્ત્રીયાદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારા થઈને અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારા થઈને જીવમાં પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે જે વિષય અંતઃકરણમાંથી સ્ફૂર્તા હશે તે પણ પૂર્વજન્મની વિશે બહારથી જ ઇન્દ્રિયો દ્વારા કરીને આવ્યા છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે ત્વચાએ કરીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ તજવો અને નેત્ર કરીને તેનું રૂપ ને જોવું અને જીહવાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો ત્યાગ દઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માહલીકોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની શેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારા કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. તે આત્મવિચાર એમ કરવો જોઈએ, હું આત્મા છું ને મારે વિષય ઇન્દ્રિયો અંતઃકરણનો સંબંધ નથી, એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્ય વિશે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મા સુખ વતે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહારથી પોતામાં શેરીઓ આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માહલીકો રહે તે શેરના પાણીનો પ્રવેશ કરવા દે નહીં. અને જો ઉલેચાઈને ઠાલો થાય તો શેરનું પાણી બહારથી માહી આવે. એવી રીતે આત્મસુખે કરીને માલિકોને પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થયો થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખજો. મહારાજે આ મધ્યના બીજા વચનામૃતની અંદર બહુ અદ્ભુત વાત કરી કે જેને પોતાનું આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય એને આવો વિચાર રાખવો. નારદ સનકાદિક જેવા થવું હોય એનું કામ છે. સંતો નારદ સનકાદિક જેવું થવું છે? આમાં તો મારે જ કીધું એવું થવું હતું, આમ કરવું એમ. મહારાજ કે હું કરીએ, આ બ્રહ્માંડમાં એની કરતા કોઈ મોટું દેખાતું નથી. ક્યાં સુધી? ક્યાં સુધી? ચંદ્રનું તેજ ક્યાં સુધી હોય? સૂર્ય ઉગે નહીં ત્યાં સુધી. મહારાજ કે સૂરજ પ્રગટ નહોતો થયો સહજાનંદી, ત્યાં સુધી આ ચંદ્રનું પ્રતિબિંબ બધા કરતા શ્રેષ્ઠ દેખાતું, એટલે એની ઉપમા આપી. પણ હવે આપણે એમ સમજવું કે અહીંયા જે કીધું નારદ સનકાદિક જેવા સાધુ થવો એને આમ કરવું, એટલે આપણે એમ માનવું ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એવા મહાબ્રહ્મનિષ્ઠ સંત થવું હોય તો આપણે આમ કરવું, એમ એની પંક્તિ ભળવું હોય તો આપણે આમ કરવું. બાકી હવે નારદ સનકાદિક થવું નથી. મહારાજ કદાચ સોગંધ આપે ને કે તમે નારદ સનકાદિક જેવા થાવ તો ના કહી દી, કે મહારાજ બહુ વાર થયા. હું નથી કહેતો, હૃદય પ્રકાશ કહે છે કે આ જીવ અનંતવાર ઇન્દ્ર થયો, ચંદ્ર થયો, ચક્રવર્તી મોટો રાજા થયો, બધું થયો, પણ સ્વામિનારાયણનો દાસ ન થયો. આ વખતે તો એના દાસ થવું છે. મારા સરસ એક પ્રશ્ન ઉઠાયો કે ઇન્દ્રિયો અંતસ્કરણ બે જગ્યાએ વળગેલા છે. અને ભક્તો એક વાત બહુ સ્પષ્ટ યાદ રાખજો, દ્વિમુખી વ્યક્તિ હોય ને એનો કોઈ દી વિશ્વાસ ન કરાય. સમજાય? ઇન્દ્રિય અંતસ્કરણ દ્વિમુખી છે. કેવી રીતે? તો એક બાજુ જીવની સાથે વળી ગયા છે ને બીજી બાજુ જગતમાં વળી ગયા છે. એટલે આપણને સારું લગાડે છે અને જગતમાં પણ સારું લાગે એવો પ્રયાસ કરે છે. મહારાજ કે અનંત કાળથી જીવ મુક્ત નથી થતો, ત્યારે આનું કારણ શું? મેં ગોત્યું ઇન્દ્રિય અંતઃકરણનો પોતાનો તપાસ કર્યો, ત્યારે મહારાજ કે અમને એવું દેખાણું કે ઇન્દ્રિય અંતઃકરણ થકી જીવ તો જુદો જ છે, જીવ તો ન્યારો છે, પરંતુ ઇન્દ્રિય અંતઃકરણના સંબંધે કરી જીવ અવરાઈ ગયો છે. ઘણી ફેરી વ્યક્તિ સારો હોય પણ દુર્જનના સંગે કરીને એની સોબત થોડીક લાગી જાય. તમે ભક્તજનો કલ્પના કરો કે જીવને સચ્ચિદાનંદ રૂપ કીધું, આવો શુદ્ધ આત્મા હોવા છતાંય ઇન્દ્રિય અંતસ્કરણના પ્રસંગે કરીને એને બાધ થઈ ગયો હોય થોડો ઘણો, એટલે અંદર ભલે નથી ઉતર્યો પણ એ બાધને જો પામી ગયો હોય તો તમે કલ્પના કરો આ જગતના જીવનો નિત્ય સંબંધ રાખવાથી આપણી શું દિશા થાય. કહો મહારાજ કે ઇન્દ્રિય અંતસ્કરણ થકી જીવ ન્યારો જ છે, પરંતુ તેમ છતાં માયાથી બાધિત બની ગયો એમાં અંતસ્કરણનો વાંક નથી. અંતસ્કરણમાંથી વિષય પ્રગટ થતા જ નથી. મહારાજ એવું કહે છે જે વાત મહારાજે પ્રથમના 18માં પણ સ્પષ્ટ લખી. મહારાજ કે મેં વિચાર કર્યો કે આ જીવ અનાદિ કાળનો, તેમ છતાં મુક્ત કેમ નથી થતો? પેલા અમારા મનમાં એમ થયું કે અંતસ્કરણ બાધરૂપ હશે, પણ પછી અંતસ્કરણ સામે જોયું તો અંતસ્કરણ પણ બાધરૂપ ન દેખાણું, પંચ વિષય અને પંચ ઇન્દ્રિયો જ બાધરૂપ દેખાડે. એ જ વાત મહારાજ અહીંયા લાવ્યા. મહારાજ કે અંતસ્કરણ તો શુદ્ધ જ છે, એમાંથી કોઈ વિષય પ્રગટતા નથી, કોઈ લય પણ પામતા નથી. અંતસ્કરણ શુદ્ધ છે પણ વાંક માત્ર ઇન્દ્રિયોનો છે. પંચ ઇન્દ્રિયો જગતમાં જ્યાં ત્યાંથી આહાર ગ્રહણ કરી આવે છે, આંખ ન જોવાનું જોઈ આવે છે, કાન ન સાંભળવાનું સાંભળી આવે છે, કાન ન સાંભળવાનું જેમ સાંભળે છે એમ જીહવા ન ખાવાનું ખાઈ આવે છે, અને બધો કચરો અંતસ્કરણ ઉપર જાય છે. અને મતલબે અંતસ્કરણ મહારાજ કે મલિન થઈ જાય છે. અંતસ્કરણ મલિન થયા પછી જીવને એમ તો થાય કે મને આવા ઘાટ ઉઠે છે, મારે બંધ કરવા છે. એટલે મહારાજ કે એમાં અંતસ્કરણનો વાંક કાઢે. જો લોકો એમ કે મારું મન જ એવું થઈ ગયું છે, તો મારું મન જ એવું છે. અરે ગાંડાભાઈ, મન એવું નથી, એવું નથી, પણ એને એવું કરી દેવામાં આવ્યું છે. સમજાય છે? એવું છે નહીં. પછી મનના સંકલ્પ ટાળવા માટે મથે, મનના સંકલ્પ કેમ વિરામ પામે, પણ આહાર પાછો મળીને એમને એમ ચાલુ રાખે. આપણી દિશા કેવી છે તમને કહું? ડાયાબિટીસનો દર્દી ડોક્ટરની પાસે જાય અને ડાયાબિટીસ મટે એવી ટીકડીઓ લઈ આવે અને બે ચાર ટીકડી ખાઈને માથે તન લાડવા ખાય, એની દિશા શું થાય? આવી આપણી દિશા છે. ઇન્દ્રિયોના મલિન આહાર સતત આપણા ચાલુ છે. આંખ દ્વારા ખરાબ જોવાય છે, કાન દ્વારા ખરાબ સંભળાય, જીવા દ્વારા ખરાબ સ્વાદ લેવાય છે, ત્વચા દ્વારા ન કરવાનો સ્પર્શ કરાય છે, અને પાછા અંતઃકરણને શુદ્ધ કરવું છે. એ તો કોઈ કાળે મહારાજ કે ન બને. મહારાજ કે જ્યાં રોગ થયો હોય ત્યાં દવા કરવામાં આવે તો જ ટળે, નહીં તો ટળે નહીં. મહારાજને કોઈ આશંકા કરી પહેલા મહારાજ કીધું કે તમારા મનમાં કદાચ એમ થશે કે મહારાજ મેં તો અમુક પદાર્થ જોયું જ નથી, તો એનો સંકલ્પ થાય છે, એનું કારણ શું? તો મહારાજ કે આજ નહીં તો પહેલા જોયું હશે, પણ અંતસ્કરણમાં નાખ્યું છે એ વાત નક્કી છે. જે વાત મહારાજે પ્રથમના 11મા વચનામૃતમાં કીધી, મહારાજ કે વાસનાનું સ્વરૂપ, બ્રહ્માનું સ્વામી પ્રશ્ન, મહારાજ વાસનાનું સ્વરૂપ છે? મહારાજ કે દીઠ્યા હોય, જોયા હોય અને સાંભળ્યા હોય. જો દીઠ્યા હોય, જોયા હોય અને સાંભળ્યા હોય એવા જે અયોગ્ય સંકલ્પ હૃદયની અંદર અંતસ્કરણની અંદર ઉઠી આવે છે એને વાસના કહીએ. મહારાજને પ્રશ્ન કરવા ગયા કે મહારાજ ન જોયે, ન સાંભળ્યો તો? મહારાજ એવા પણ જે સ્પુરે છે એ પણ વાસના જાણવી, આજની તો પૂર્વે ભોગી વાય છે. અહીંયા પણ મહારાજ એમ કહે છે, આજની તો પહેલા પણ પૂર્વે પણ તમે જરૂરે વિષયની અંદર આસક્ત થયા હશો, ઇન્દ્રિયો દ્વારા એને ગ્રહણ કર્યા છે, અંતસ્કરણની અંદર ભરાણા છે, એટલે રોગ ટળતો નથી. કયો રોગ? ડાયાબિટીસ. જન્મ મરણનો રોગ ટળતો નથી. દુનિયામાં રોગ ઘણા કહેશે, સમજાય છે, પણ જન્મ મરણ જેવો કોઈ મોટો રોગ નથી. કારણ કે જન્મરોગ રોગ એવો છે, એની અંદર દર્દીને જેવી તકલીફ હોય એવી ને એવી તકલીફ જ્યારે જ્યારે જન્મે ત્યારે ભેળવી જાય, બીજામાં એવું નથી. એવું ખરું? આ દેહ કે ડાયાબિટીસ હોય ને ફરી વાર માણસ જન્મે ત્યારે ડાયાબિટીસ ભેળી જાય જાય. કેન્સરનો દર્દી માણસ મરી ગયો ફરી વાર કેન્સર થાય? ન થાય. પણ સ્ત્રીની અંદર આશક્ત હોય ને માણસ મર્યો ફરી વાર સ્ત્રીનો આશક્ત જ બને. અતિ લોભી આશક્ત હોય ને મર્યો ફરી વાર લોભી જ બને. એટલે જન્મ મરણનો રોગ બધાએ કરતા જબરો છે. મહારાજ કે કેમ ટળે? બે ઉપાય બતાવ્યા. એક તો મહારાજ કે બાહ્ય જે ઇન્દ્રિયો વિષયને ગ્રહણ કરે છે એને શુદ્ધ આહાર કરાવે. મહારાજ દ્રષ્ટાંત આપ્યું, જેમ કૂવો ખોદતા હોય અને બહારથી પાણી શેરો આવતી હોય તો એને ખોદવા માટે પહેલા ગાભા ભરાવો પડે, કે બહારથી આવતી વિષયની શેડ્યો પાણી શેડ્યો અંદર આવે નહીં તો કૂવો ગળાય ને. અંતસ્કરણ મહારાજ કે શુદ્ધ કર્યા સિવાય કદી પણ પરમેશ્વરની સાથે હેતપ્રીત નહીં બંધાય, તો શુદ્ધ ક્રોધ શું કરવું? તો કે પ્રથમ ઇન્દ્રિયો દ્વારા જે વિષયની શીળો આવે છે એને બંધ કરવી, ડાટા ભરાઈ દેવા, અને પછી અંદર જે પાણી છે ને ઉલેચવું અને બહાર કાઢી નાખવું. કેમ કાઢવું? તો કે આત્મા વિચારે કરે, હું આત્મા છું, દેહ નથી. જ્યારે જ્યારે તમે જોજો વચનામૃત ઉપર બરાબર દ્રષ્ટિ નાખજો, જ્યારે જ્યારે જીવ વિષયથી ઘેરાણો છે ત્યારે ત્યારે મહારાજે ઔષધિમાં આત્મવિચાર બતાવ્યો છે. પ્રથમનું 37મું વાંચો. મહારાજ કે દેશવાસના મહાભયંકર છે. ત્યાગી થયા પછી પણ મહારાજ કે દેશવાસના ટળવી કઠિન છે. અને પોતાનું આમ દ્રષ્ટાંત આપ્યું, આમ ખાપો જયારે જોઈને ત્યારે અમને ખાપા તલાવડી યાદ આવે છે. આપણને સમજાયું પછી મહારાજ કે આમાં જેને જન્મભૂમિ યાદ ન હોય તે બોલો, અને ન બોલે નરનારાયણ ના સોગંદ છે. સંતો બોલ્યા, લાજ મૂકીને બોલ્યા, કહો. બોલનારા બોલ્યા ખરા, પણ લખનારે લખ્યું નહીં. શું કામ ન લખ્યું? આપણું હરખું રે નહીં તો આપણા મનમાં એમ થશે કે સ્વામી મહારાજ એમ કે અમે 500 પરમહંસો ને હારે લઈને આવ્યા છીએ અને આ બધાને દેશ વાસના રહી ગઈ. તો ભક્તજનો, એના બે કારણ બતાવું. મહારાજ 500 ને લઈને આવ્યા હતા, પણ બીજા ઘણા ધામમાંથી લઈને આવ્યા હતા. કોઈ ધામ ખાલી નહોતું મૂક્યું, બધા ધામમાંથી હજારોની સંખ્યા મુક્ત લેતા આવ્યા. ગોપાલસ્વામી વાતોમાં 7 પ્રકારના મુક્ત લખ્યા. લો, તે સભામાં બેઠા કે ન બેઠા હોય, એ બોલે એમ ન હોય પાછા, સમજ્યા? એ બોલે નહીં, ઈ ન બોલે ને બોલાવવા હાટું 500 પરમજી આર્યા હતા ને ઈ હોત ને બોલ્યા, ખોટે ખોટું બોલ્યા. મારા અમને આમ સંકલ્પ થાય, બોલ્યા કે આમ થાય, પછી ઓલા બોલ્યા મહારાજ અમને આમ થાય છે. સમજાય? ત્યાં મહારાજ આત્મવિચાર. મહારાજ કે સંતો આત્મવિચાર કરો, આત્માને કોણ માત, કોણ તાત, આત્માનું કોણ સગા સંબંધી, કોઈ છે જ નહીં. આ વિચાર કરો તો દેશવાસના ટળી જશે. આ જ વાત મહારાજે મધ્યના 30માં કરી. મહારાજ કે રૂપ અને કંચન, સ્ત્રી અને કંચન માંથી એ તોડવું ઘણું કઠિન છે. પણ તરત મહારાજ બોલે, પોતે આત્મરૂપ જયારે વર્તે ત્યારે કોઈ આડું આવતું નથી. મધ્યના 32માં બોલ્યા મહારાજ કે આ જીવને, મારા એક એક શબ્દ બહુ મસ્તીના. મહારાજ કે આ જીવને દેહના સંબંધીમાં જેવું હેત છે બીજે થતું જ નથી. દેહના સંબંધીમાં કેવું હેત છે? મહારાજ કે થોર જેવું. થોરમાં તમને કદાચ ખબર નહીં પડે. મહારાજ કે કાપી અને એક બાજુ ફેંકી દીધો તો પીડ્યો પીડ્યો પાલવે. અને અન્ય જગ્યાએ હેત કેવું છે? બાવળિયા જેવું, લીમડા જેવું. તો કાપ્યા પછી કોળે અને મહારાજ કે એવો જે દેહના સંબંધીનો સંબંધ છે કેમ ટળે? તો મહારાજ કે પોતાના આત્મા સત્તારૂપ સમજે કે હું તો આત્મા છું, કોઈ મારું છે જ નહીં. તો મહારાજ કે સંબંધ ચોખ્ખો ટળી જાય. એ જ વાત મહારાજે મધ્યના 50માં પણ લખી. મહારાજ મધ્યના 50ની અંદર અદભુત વાત કરી. મહારાજ કે તેજનો રાશિ જોયો અમે. અદભુત વાત બતાવી. જેમ સત્ય અને પતંગ આગની અંદર લય થઈ જાય છે, એવી રીતે અમે અમારા આત્માને પ્રકાશની અંદર જોડી રાખ્યો છે. આવી રીતે મહારાજ વાત કરીને પછી એવું બોલ્યા મહારાજ કે આમ જો તમે વિચારશો તો તમને કોઈ વિષય આડો આવશે નહીં. અને આ જ વાત મહારાજ મધ્યના 55માં પણ કરી. ચલો સોયની દ્રષ્ટાંત આપ્યું ને મહારાજ કે જીવ જો ગાફલ રહે તો સોનીની પેઢીમાંથી સોનાના સોનીના જે સંતાનો હોય ને પારસી કરીને બધી વસ્તુ લઈ જાય છે, એમ આત્માનો ખજાનો શમ દમ ક્ષમા શાંતિ અને બધા કામ કરું લોભાદિક લૂંટી જાય છે. પણ ખબરદાર બને તો લૂંટવા દે. એક એક વાત મહારાજ બહુ અદભુત બતાવી. અહીંયા પણ મહારાજ એ જ વાત બતાવી રહ્યા છે, પોતે આત્મા રૂપ વર્તે. ભક્તો એક પ્રશ્ન કરું, કેવળ આત્મા રૂપ વર્તવા માત્રથી જો વિષય નિવૃત્ત થઈ જતા હોય તો પરમાત્માને સમજવાની જરૂર રહે નહીં? પણ મહારાજે લોયાના 7માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે બ્રહ્મને સમજ્યા પછી, આત્મા સ્વરૂપ બન્યા પછી પણ હજુ પરબ્રહ્મ સમજવા બાકી છે. અને પરબ્રહ્મને સમજ્યા સિવાય જીવ કદાચ ગમે ત્યાં પ્રીત કરે તે દિશા ભૂલ્યો છે, એમ ગોપાલ સ્વામી વાતમાં લખ્યું. સ્વામી કે એક પુરુષોત્તમ નારાયણમાં જેવું હેત કર્યું કોઈમાંય ન કરવું, અને સ્વામી કે એવું તો મૂળ અક્ષરમાંય ન કરવું. કારણ કે અક્ષરમાં પ્રીત કરીએ છીએ ત્યાંમાં હેત થઈ જાય છે, ત્યાંના તેજની અંદર જીવને લીન કરી દેશે, પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચવા દેશે નહીં. આપણા નંદ સંતોએ અને મહારાજ જે વસ્તુ પાત્યા પાડીને સમજાવી છે વચનામૃતમાં, એટલે કહું છું બીજા બધા કણ છે અને આ તો સ્વીટ છે. જીવને સમજાઈ જાય તો કામ થઈ જાય. મહારાજ આજે વાત પ્રથમના 20માં વચનામૃતમાં પણ સ્પષ્ટ કહે છે. મહારાજ કે જો તમને સ્પષ્ટ સમજાઈ જાય, શું સમજાઈ જાય કે પરમાત્માના સુખે કરીને સુખ પમાય એ જ સાચું છે, બાકી બધું ખોટું છે. આમ સમજાય એ જ ડાયો છે, આમ જે નથી સમજતો એ તો ગાંડો છે, ઘેલો છે, મૂરખ છે, નીચ છે. મહારાજ કીધું લે આપણે ન કહેવાય, નીચમાં નીચ, ઘેલામાં ઘેલો, મૂરખમાં મૂરખ. તે મહારાજને કે મહારાજ એ કે પોતાનું રૂપ જેવું પોતાના હાથની વાત છે. મહારાજ કે દાડો દાખલો કર્યો ન દેખ્યું. મહારાજ કે દાખલો જેવું કરતો નથી, અને દાખલો કરે તો એ રૂપ તો દેખાય, એની અંદર પુરુષોત્તમ નારાયણની પણ ઝાંખી થાય છે. અને ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કહે કોઈ ખરો થંજો મંડી પડે, 6 મહિના સુધી ભજન કરે, પરમાત્માના સુખમાં વૃત્તિ રાખે, તો એને પછી વૃત્તિ તોડીને બહાર નીકળવું પણ મહા કઠિન પડે. કહો, બહાર નીકળવા જાય તો નીકળી ન હગે. અહીંયા પણ મહારાજ એમ કે સંપૂર્ણ જીવ કૃતાર્થ ક્યારે થાય, સંપૂર્ણપણે આત્યંતિક કલ્યાણ પોતાને ક્યારે મનાય જાય, તો મહારાજ કે બહારના જે પંચ વિષય છે એનો આહાર બંધ કરે અને આત્મા સુખે સંપૂર્ણ સુખી બને. છેલ્લા શબ્દો બહુ સમજાય જાય છે, અહીંયાથી સમજો. મહારાજ કે આત્મસુખે કરીને માલિકોને પૂર્ણ રહેવાનું, બહાર પંચ ઇન્દ્રિયોના વિષયનો માર્ગ બંધ રાખો, એ જ કામાદિકને જીત્યાનો ઉપાય છે. અને એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્ય વિશે ભગવાનની મૂર્તિને ધારીને અને પોતાના આત્મસુખે વર્તે પૂર્ણ રહેવું, આત્મસત્તા રૂપે વર્ત્યા પછી એની અંદર ભગવાનની મૂર્તિ ધારવી. અને ભગવાનની મૂર્તિ જ્યારે હૃદયની અંદર આવે ત્યારે બધાય જતા રહે છે. દાખલા તરીકે અહીં તો નહીં હોય, જુગાર રમે જન્માષ્ટમી ઉપર ને એમ ત્યાં એ જુગાર રમતો ને ત્યારે બરાબર DSP આવે તો એક જુગાર ઉભા રહે ખરા, શું કામ ન રે એને ખબર, ભૂકા કાઢ નાખશે. એમ તમામ જે વિકાર છે, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, એ બધાય વિકાર જીવની અંદર ત્યાં સુધી જ પ્રવેશ કરી રાખે જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણને હૃદયમાં પધરાવતા નથી. અને એમાંય તે પુરુષોત્તમ નારાયણનો જેટલો જીવને મહિમા સમજાય એટલા દોષ ટળે. આ વાત બહુ સ્પષ્ટ સમજો, જેટલો મહિમા સમજાય એટલા ટળે. મહારાજે મધ્યના તીરમાં કીધું, આ સ્વરૂપ સમ્યક તમને સમજ્યામાં નથી આવ્યું, જે દિવસે તમને સમજ્યામાં આવી જશે તે દિવસે અમને જેમ વર્તે છે એમ તમને વર્તશે. અને આ સમરૂપને સમજ્યા સિવાય મહારાજ કે ગમે તેટલો દાખલો કરશો તોય વાંધો નહીં ભાંગે. આ સ્વરૂપ જે દાડે સમજ્યામાં આવી જશે તે દાડે મહારાજ કે વિના દાખલે વાંધો ભાંગી જશે. 10-20 માણસો બેઠા હોય, જુગાર રમતા હોય, પણ ખબર પડે કોઈ ઠોલો આવ્યો છે, હું કે 5-10 રૂપિયા પણ તો પાછો વળી જાય, તો એનાથી કઈ ડરે બરે નહીં. શું કામ, એને ખબર છે દંડો પછાડે હમણાં પાછો વયો જાય. એમ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી મળ્યા આપણને ભગવાને સમણ સમણ કરી છે તો દોષ હટશે નહીં. પણ આ તો સર્વ કરતા ઉપરી છે એમ માની જયારે ભજન થશે ત્યારે દોષ ઉભા રહેશે નહીં. અને મોટા મોટા સંતોએ, મોટા મોટા ભક્તોએ પુરુષોત્તમ નારાયણને આવા સમજીને જ ભજન કર્યું છે અને કરાયું છે. અને ભક્તજનો, જીવનું દારિદ્રપણ, દારિદ્રપણ શું, રૂપિયાનો એ, પાઉન્ડનો એ, કયું દારિદ્રપણ? તો મહારાજે પ્રથમના 36મા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે પંચ વિષયની અંદર જે આસક્ત રહ્યો છે એને મોટા સંત કંગાલ સમજે છે અને પોતે પણ પોતાની જાતને કંગાલ સમજે છે. કંગાલ, પંચ વિષયની અંદર આશક્ત પણ એ જ કંગાલ, એ દારિદ્રપણું, એ દારિદ્રપણું તો જ ટળે. બરાબર સમજ્યો, એ દારિદ્રપણું તો જ ટળે. પુરુષોત્તમ નારાયણ જેવા છે ભગવાન સ્વામિનારાયણ એવા ઓળખાય, એવા ઓળખાણા વિના કોઈ દી દારિદ્રપણું હટે નહીં. જે દિવસે જેવા છે એવા પુરુષોત્તમ નારાયણ ઓળખાય જાય તે દિવસે એની અંદર હેત બંધાય અને એની સાથે હેત બંધાયતાની સાથે બીજાની સાથે હેત ઓટોમેટિક તૂટી જાય. મોટા મોટા સંતો, મોટા મોટા ભક્તો પાસે બેસાડે બેસાડે આ રસ પાતા, આ પુરુષોત્તમ નારાયણ રૂપી રસ પીવો તમે. મહારાજ અતિ ઉપદ્રવ જયારે થયા ત્યારે સંતોને ગામડા ફરવા મોકલ્યા છે, ત્યાં પણ એવું કીધું, સંતો તમે શિખા કાઢી નાખો, તિલક કાઢી નાખો અને ચિહ્ન રહિત બની ગામડામાં ફરો, પણ એટલું યાદ રાખજો તમે રામકૃષ્ણની વાતો કરજો, પણ મુમુક્ષ તમારી પાસે આવે ત્યારે આ પ્રગટના ગુણ તમે એને કહી દેજો, ઉપાય દેજો. અને ભક્તજનો આપણને ક્યારેક આશ્ચર્ય એ થાય કે આટલો ઉપદ્રવ હતો એમ, આટલો બધો ઉપદ્રવ કે જેની કોઈ હદ નહીં, આટલા ઉપદ્રવની અંદર સંતોએ હજારો લાખોના હૃદયમાં પુરુષોત્તમ નારાયણ પધરાવી દીધા અને જેમ છે એમ ઓળખાવી દીધા, અને આજે તો ખુલ્લે આમ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ આપણે કહી શકીએ એમ છીએ, અને તેમ છતાંય મુમુક્ષના હૃદયમાં પુરુષોત્તમ નારાયણ ન ઉતરે, મહારાજ નારાજ થાય આપણા ઉપર. અને ભક્તજનો આ વાત સમજ્યામાં પુરુષોત્તમ નારાયણનો સંપૂર્ણ રાજીપો છે એમ મહારાજ મધ્યના તેરમાં બોલ્યા છે, અમે સંપૂર્ણ રાજી છીએ. હું તો એમ કહું આ કામ કઈ અમારું એકલાનું નથી, સમજાય છે, આ કામ અમારે એકલાનું નથી, આ તો આપણા બધાનું છે. મોટો અબજો રૂપિયાનો વેપાર માંડો હોય ત્યારે એક માણસ હોય તો હાલે એક સેલ્સમેન, એમ એમ એકલા સાધુ નહીં પહોંચી વળે. તમે પણ હરિભક્તો જે હાથમાં આવ્યો એને બેહરી બેહરીના પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ઓળખાવો કે આ પુરુષોત્તમ નારાયણ કોઈ કી ન્યારી મૂર્તિ છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી આચરજ કાર્ય છે. નિષ્કળન સ્વામીના શબ્દને યાદ કરવા, આ ધરી ધરશે ને ફરી એવી આચરજ કાર્ય છે, પૂર્વે ધર્યું નથી આવું સ્વરૂપ અને હવે આવું ધરશે નહીં એવા પુરુષોત્તમ નારાયણ છે. અને આમાં છે ને માલામાલ થશે, કંગાલપણું જાશે, બાકી કંગાલ માણસ હોય ને 50 લાખનો 50 લાખ પાવની નુકસાની ગયું હોય અને પછી નુકસાની કાઢવા માટે રીંગણા બટેકાની હાટ માંડે, એ દારિદ્રપણું જાય, હે, એ 50 લાખનું દેણું ચૂકવાય, એ તો હીરા માણેકની હાટ જયારે માંડી હોય ત્યારે દારિદ્રપણું જાય. એમ જીવ જે દરિદ્ર ને કંગાલ બન્યો છે એની આગળ તો પુરુષોત્તમ નારાયણ રૂપી હીરા માણેક ની હાટો જયારે મંડાશે ત્યારે જીવનું દારિદ્રપણું જાશે અને જીવ જેવા છે ભગવાનને ઓળખી અને માલા માલ બની